બે મહાગ્રંથો શ્રીઅરવિંદના બે મહાગ્રંથોની વાત કરવાના છે. એને મેગ્નમ ઓપસ કહેવામાં આવે છે. અત્યારે આપણે લાઈફ ડિવાઇન જે કે જીવન એ ગ્રંથની વાત કરીશું, અને રિસર્ચ પછીથી જે રીતે સમય અનુકૂળ પડશે તે રીતે આપણે સાવિત્રી એ મહાગ્રંથની વાત કરીશું. આ લાઈફ ડિવાઇન આવો બીજો એક ગ્રંથ સ્વામી શિવાનંદે લખેલો છે, અને એનું નામ એટલે ડિવાઇન લાઈફ આપેલું છે. ડિવાઇન લાઈફ સોસાયટી પણ એવું નામ આપેલું છે. પણ શ્રી અરવિંદે એમની અંગ્રેજી ભાષાની અંદર લાઈફ ડિવાઇન એવો શબ્દ આપ્યો છે. એની ભાષા તો આશા છે, એની ભાષાનું જે હેતુ છે તે એ છે કે જીવનને જીવ્ય બનાવવું છે. દિવ્ય જીવન તો સ્વર્ગની અંદર પણ પ્રાપ્ત થઈ શકે છે. દિવ્ય જીવન તો સ્વર્ગની અંદર પણ પ્રાપ્ત થઈ શકે છે. લાઈફ શબ્દ પહેલો મૂકીને એ સૂચવવા માંગે છે કે આ પૃથ્વીના જીવનને દિવ્ય બનાવવાનું છે. આ એક ઇન્વર્ઝનની પાછળ રહસ્ય છે. આ એક મેગ્નમ ઓપસ ગ્રંથ શિરોમણી એમ કહી શકીએ એવો એક મહાગ્રંથ છે. લગભગ 11 મહિનાનો એ ગ્રંથ છે. 56 પ્રકરણો છે, અને એ પ્રકરણોની અંદર શ્રી અરવિંદે બુદ્ધિને સમજાય તે રીતે, બુદ્ધિને ઉદ્દેશીને પોતાની આખી એ વાત લખી છે. આ ફિલોસોફી નથી, આ ફિલોસોફી નથી. શ્રી અરવિંદ હંમેશા કહેતા આઈ નેવર આઈ નેવર એ ફિલોસોફર. મેં ફિલોસોફી વાંચી પણ નથી, અને હું ફિલોસોફર બની રહ્યો નથી. હું તો પોલિટિશિયન અને કવિ હતો. મેં ફિલોસોફી લખી છે એ બીજી વાત છે, કારણ કે મારી યોગ સાધનાની અંદર મને જે જે સાક્ષાત્કારો પ્રાપ્ત થયા એ બુદ્ધિને સમજાય એ રીતે મેં આ ગ્રંથની અંદર મૂકવાનો પ્રયત્ન કર્યો છે. બુદ્ધિને ઉદ્દેશીને, બુદ્ધિને સમજાય એ રીતે મેં આ લખવાનો પ્રયત્ન કર્યો છે, અને એમાં ફિલોસોફી આવે છે. મેં ફિલોસોફી લખી છે, મેં ફિલોસોફીનો મહાગ્રંથ લખ્યો છે એ વાત જુદી છે, પણ એ ફિલોસોફી નથી. એ મારા સાક્ષાત્કારનું, મારા અનેક સાક્ષાત્કારોનું એક વિહંગ અવલોકન, એની બુદ્ધિને સમજાય એ તેની સમજૂતી મેં આપવાનો પ્રયત્ન કર્યો છે. તો આ મહાગ્રંથની અંદર શ્રી અરવિંદ કઈ રીતે યોગ સમન્વય, અથવા તો જેને આપણે પૂર્ણ યોગની વાત કરીએ છીએ, તે પૂર્ણ યોગ ક્યાં આગળ આવે છે અને કેવી રીતે આવે છે એની ચર્ચા આપણે કરવાના છે. પણ એ પહેલા આ મહાગ્રંથની મહત્તા શું છે એ એક જ પ્રસંગ આપી અને હું એની વાત કરીશ કે 1914થી માંડીને 21 સુધી જે શ્રી અરવિંદે આર્ય માસિકની શરૂઆત કરીને આર્ય માસિકમાં મંથલી એ આ એક પ્રકરણો આની અંદર લખતા, અને પછીથી એ 1921માં એ આર્ય માસિક બંધ થઈ ગયું. પછી જ્યારે બધા પુસ્તક આ કાર્ય બધી વસ્તુઓને પ્રગટ કરવાનો સમય આવ્યો ત્યારે મેં લાઈફ ડિવાઇન હાથમાં લીધું અને એને રિવાઇઝ કર્યું. રિવાઇઝ કરીને 1948-47માં એમણે એને પ્રગટ કર્યું, અને એ પ્રગટ કર્યું ત્યારે લંડન ટાઈમ્સની અંદર લિટરરી સપ્લિમેન્ટરીમાં આપણે રવિવારની પૂર્તિ આવે છે તેમ રવિવારની એક પૂર્તિ આવી લિટરરી સપ્લિમેન્ટ, એ સપ્લિમેન્ટની અંદર ફ્રાન્સિસ જેન હસબન્ડ એ કોઈ ત્યાંનો ઇંગ્લેન્ડનો કોઈ રિવ્યુઅર છે, એ રિવ્યુઅરે શ્રી અરવિંદના લાઈફ ડિવાઇન ઉપર રિવ્યુ લખ્યું, અને ઘણી બધી સારી વાત લખેલી છે. એમાં બે વાતો એમાંથી કોટ કરીશ. એ રિવ્યુઅરે એવું લખ્યું કે શ્રી અરવિંદો લાઈફ એઝ ઇટ ઇઝ સ્ટેન્ડિંગ અમોંગ ધ સ્ટાર્સ વિથ કોન્સ્ટેલેશન્સ ફોર હિઝ કમ્પેનિયન્સ. શ્રી અરવિંદો જાણે કે નક્ષત્રગણોની વચ્ચે ચંદ્રમાની માફક બેઠા હોય, અને નક્ષત્રગણો એમની સામે એની એમની આજુબાજુ ઘાસ રહેતા હોય એવી ઊંચાઈ એટલી અરવિંદ લખે છે. એટલે લાઈવ જોવાનું ઘણા વાંચી શકતા નથી, વાંચવાનું જરા દુષ્કર પણ છે, પણ એની પાછળનો અર્થ, એની પાછળનું કારણ આ છે કે એ દરેક વસ્તુને બહુ ઊંચાઈથી જુએ છે, અને સામાન્ય રીતે આપણે હંમેશા વ્યવહારની ભૂમિકા ઉપર જોવાનો સમજ હોય છે આપણે, એટલે એ આપણને ઘણું દુષ્કર પડે છે. પણ એમને બીજી બધી ઘણી વાતો લખી કે આ દીક્ષા બહુ સરસ છે, ભાષા બહુ સરસ છે, એક ફિલોસોફી દ્રષ્ટિએ પણ બધી ઊંચામાં ઊંચી ફિલોસોફી જ્યાં બધું લખ્યું, પણ છેવટે એક વાત અમે લખ્યું કે આ બધું હોવા છતાં, આ બધું હોવા છતાં એમણે એક જ વાત જરા નેગેટિવ વાત કરી કે હી રાઇટ્સ વિથ એન અનકોન્સિએબલ વિસ્તાર, એટલે લંબાઈ પૂર્વક લખે છે, અને લંબાઈ પૂર્વક લખવાને કારણે તે આપણે કે ખોટો થઈ ગયો. પણ એની જે સૌથી વધારે પોઝિટિવ પાર્ટ છે તે એ કહે છે કે આ બધું છે પણ છતાં એની મોટામાં મોટી વિશિષ્ટતા એ છે કે તમે લાઈવ ડિવાઇન ગ્રંથ લઈને વાંચવા માંડો ત્યારે તમારી આજુબાજુ તમારા માનસિક વાતાવરણની અંદર એક શાંતિના વમળો, શાંતિના આંદોલનો પેદા થાય છે. અને આ ગ્રંથનું સૌથી મહાન, સૌથી મોટામાં મોટું પાસું છે. એને નરેન્દ્રકાંત ગુપ્તાએ શ્રી રવિન્દ્રનાથ પટેલજીની આપણે વાત કરી હતી, એમણે લખ્યું કે શ્રી અરવિંદના એક એક શબ્દ, શ્રી અરવિંદનો એક એક શબ્દ પ્રકાશ બોલ્યો છે. એને મનથી વાંચવાની જગ્યાએ, મનથી કસરત કરવાની જગ્યાએ એને શાંત મનની અંદર સ્થિર થવાનો, તો એ તમારી અંદર પ્રકાશ ઉત્પન્ન કરશે. તો આ લાઈફ ડિવાઇન ગ્રંથ શ્રી અરવિંદે આપણને આપ્યો છે. સાવિત્રી તો મંત્રમય વાણી છે અને અંગ્રેજી ભાષાની અંદર સૌથી મહાન લાંબુ મહાકાવ્ય છે, 24,000 પંક્તિઓની અંદર લખેલું છે. એની વાત આપણે પછીથી કરીશું, અત્યારે આપણે આ લાઈફ ડિવાઇનની વાત કરીએ. તો જીવનને દિવ્ય બનાવવાની વાત છે, જીવનને દિવ્ય બનાવવાની વાત છે અરવિંદે લાઈફ ડિવાઇનમાં કરી છે. જીવન એ શું છે? તો લાઈફ ડિવાઇનના પરિપ્રેક્ષ્યમાં જ શ્રી અરવિંદ એમ કહે છે કે આપણે પદાર્થ અને અપરાધની વાત કરી હતી કે સચિદાનંદ અને મહાત્મ એ પદાર્થમાં આવેલા છે, અને મન પ્રાણ અને શરીર આ ત્રણ જગતો વિજયના અપરાધમાં આવેલા છે. તો શ્રી અરવિંદ એમ કહે છે કે ધ માસ્ટર વર્ડ ઓફ અપરાધ, અને બીજા શબ્દો વાપર્યા છે, હું આપણે આપણે સમજી શકીએ એ ભાષાનું જવાબ કે માસ્ટર વર્ડ ઓફ અપરાધ પરાધ ઇઝ લાઈફ. ધ માસ્ટર વર્ડ ઓફ પરાધ ઇઝ લાઈફ, ધ માસ્ટર વર્ડ ઓફ અપરાધ ઇઝ લાઈફ. માસ્ટર વર્ડ ઓફ અપરાધ એટલે આપણા જીવન, મન પ્રાણનું જીવન, એનું માસ્ટર વર્ડ, એનું મુખ્ય કેન્દ્ર એ જીવન છે. અને ઉપર પ્રકાશ છે, એ પ્રકાશ આ જીવનને સસ્ટેઇન કરે છે. આ જીવન એ પ્રકાશમાંથી આવેલું છે અને પ્રકાશ જ એને પોષી રહ્યું છે, એને ટકાવી રહ્યું છે. આપણે બધા જાણીએ છીએ કૃષ્ણોપનિષદની અંદર ત્યારે એક ઋષિ પ્રશ્ન પૂછે છે, તો ઋષિ જવાબ આપે છે કે આ સૂર્ય માંથી નીકળતા કિરણો એ આ પૃથ્વી ઉપર પ્રાણનો સંચાર કરે છે, અને પ્રાણના સંચાર દ્વારા એનાથી જીવન ટકી રહે છે. આ એક પ્રતિકાત્મક રીતે આ કહેવાની વાત થઈ કે ઉપરનું જે પ્રકાશ છે એ પ્રકાશ જ અહીંના જીવનને ટકાવી રાખે છે. આપણે ફોટોસિન્થેસિસ જાણીએ છીએ, કાર્બન ડાયોક્સાઈડનું કાર્બનમાં રૂપાંતર થાય છે, સૂર્યની હાજરીમાં થાય છે, ફોટોસિન્થેસિસ છે. એટલે પૃથ્વીનું જીવન સૂર્ય ના હોય તો ટકી શકે નહીં. અને આપણે જોયું કે સૂર્ય એ પરપ્રકાશનું પ્રતીક છે, બહાર રહેલા પ્રકાશનું પ્રતીક છે. એટલે ઉપર રહેલો પ્રકાશ એમાંથી જીવન આવેલું છે, અને એ જીવનને ટકાવી રાખનાર પણ એ પ્રકાશ જ છે. એટલે અલ્ટિમેટલી દિવ્ય જીવનની પ્રાપ્તિ ત્યાં ક્યારે થઈ શકે કે જે જીવન જે પ્રકાશમાંથી આવેલું છે એ પ્રકાશની અંદર જીવન રૂપાંતર કરી શકાય, તો એનું જીવન દિવ્ય બની શકે. તો જીવનને દિવ્ય બનાવવાનો કિમ્યો એ પ્રકાશ, જીવનને પ્રકાશમાં કન્વર્ટ કરવું, જીવનને પ્રકાશમાં રૂપાંતરિત કરવું એ એનો કિમ્યો છે. તો આ વાત છે બધા લાઈફ ડિવાઇનમાં કરી છે. સાવિત્રીની અંદર એક આખો કેન્ટો, બીજા પર્વની અંદર ત્રીજો કેન્ટો, એ ત્રીજા કેન્ટોની અંદર જીવનની મહત્તા અને જીવનનો પ્રાદુર્ભાવ એવું કોઈ શીર્ષક છે અને એ શીર્ષકના આધાર નીચે એમણે આ જીવન જે પૃથ્વીનું જીવન છે એ જીવન પ્રકાશમાંથી ઉપરથી ઉર્ધ્વમાંથી એનું અવતરણ કલ્યાણ થયેલું છે એનું વિસ્તારપૂર્વક વર્ણન સાવિત્રીની અંદર કરેલું છે અને સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે એ જીવન જયારે એમનાગરી અવતરે છે એનું અવતરણ થાય છે ત્યારે જયારે પૃથ્વીને સ્પર્શ કરે છે ત્યારે એની અંદર વિકૃતિ ઉત્પન્ન થાય છે ત્યાં સુધી એ શુદ્ધ રહે છે જીવન બની રહે છે પણ જયારે પૃથ્વી ઉપર પૃથ્વીને સ્પર્શ કરે છે ત્યારે એની અંદર વિકૃતિ કોઈ પાવર કોઈ શક્તિ કોઈ કાળી શક્તિ એને કરપ્ટ કરે છે અને કરપ્ટ કરે છે એટલે શુદ્ધ જીવન એક સંઘર્ષમય જીવનની અંદર શુદ્ધ જીવન એક દ્વંદ્વાત્મક જીવનની અંદર પરિણત થાય છે એટલે આ જીવન આવેલું છે ઉપર પરમાત્મા તરફથી આવેલું છે ઉપરના આકાશમાંથી આવેલું છે ઉપરના પ્રકાશમાંથી આવેલું છે પણ એ જયારે પૃથ્વીને સ્પર્શ કરે છે ત્યારે એની અંદર કોઈ એક શક્તિનો સંચાર થાય છે અને એ શક્તિ આ જીવનને વિકૃત કરી નાખે છે અને એની અંદર સંઘર્ષ એની અંદર જેને કહીએ કે દ્વંદ્વો પેદા કરે છે અને તે જ્ઞાન અને અજ્ઞાન એકત્વ અને બહુત્વ વગેરે વગેરે દ્વંદ્વો દ્વારા એને આ જીવનને જાણે કે વિચાર બનાવી જતો હોય એવું આપણને ભાષે છે એટલે આ જીવનને દિવ્ય બનાવવા માટેનો સારામાં સારો રસ્તો એ છે કે એને પ્રકાશ એ સંચિત કરવું પ્રકાશ એની અંદર દૂર કરવું અને એ પ્રકાશ દ્વારા આ દ્વંદ્વોને રૂપાંતર કરી અને એને એકતાની અંદર મૂકી આપવા એનું સામંજસ્ય કરવું એ એનું મોટામાં મોટો કેવી હોય છે તો આ વાત એમને લાઈવ જીવનની અંદર દિવ્ય જીવનની અંદર બહુ સુંદર રીતે કરેલી છે અને એના પ્રકાશની અંદર એમને આખી ચર્ચા કે આ જીવનને દિવ્ય બનાવવાનું કેવી શું છે અને એ જ આપણું લક્ષ્ય છે એ જ આપણે પૂર્ણયોગની જે વાત કરી રહ્યા છીએ પૂર્ણયોગનું લક્ષ્ય પણ આ પૃથ્વીના જીવનને દિવ્ય બનાવવાની વાત છે પણ તે પહેલાં આપણે સમજી લેવું જોઈએ કે આ દિવ્ય જીવન દિવ્ય બનાવી શકાય છે કારણ કે એ મૂળભૂત રીતે ઉપરના દિવ્ય પ્રકાશમાંથી અવતરણ થયેલું છે પણ એ અવતરણ થયેલું હોવા છતાં એની અંદર વિકૃતિઓ આવી ગઈ છે માટે વિકૃતિઓને દૂર કરવા માટે આ ઇન્ટિગ્રલ યોગ આ પૂર્ણ યોગની જરૂરિયાત છે કે જેથી એને ફરી પાછું જે પ્રકાશમાંથી એ આવેલું છે પ્રકાશની અંદરનું રૂપાંતર કરી શકાય ગઈકાલે એ પરમ દિવસ છે આપણે સિન્થેસિસ ઓફ યોગ યોગ માર્ગોના સમન્વયની અંદર પૂર્ણયોગની જયારે આપણે વાત કરતા હતા ત્યારે પૂર્ણયોગના છેલ્લા પ્રકરણોની વાત આપણે કરી હતી અને છેલ્લા પ્રકરણોમાં શ્રી અરવિંદ એવી ઘણી બધી વાતો કરે છે કે જે દ્વારા આ આરોહણ કરી શકાય અને આરોહણ કર્યા પછી તે અવતરણ કરી શકાય આ આરોહણ અને અવતરણ એ બંને શ્રી અરવિંદના પૂર્ણયોગના વિશિષ્ટ લક્ષણો છે સામાન્ય રીતે અધ્યાત્મિકતાની અંદર આપણે આરોહણ કરીએ છીએ આ જે ક્રક્સ ઓફ ધ મેટર ઇઝ ધીસ કે આપણે આરોહણ કરીને સંતોષ માંગીએ છીએ કાં તો અંતઃકરણમાં જવું બહારની મન પ્રાણ અને શરીરની જે આખી વ્યાપાર છે એ વ્યાપારને માંથી અલગ થઈ જઈ અને અંદર પરમાત્માની અંદર સિદ્ધ થઈ જવું એ એક અધ્યાત્મિકતાનો રસ્તો છે અથવા તો બુદ્ધોની અંદર જે સેલ્ફ છે આત્મતત્વ છે એ આત્મતત્વ સાથે આપણો તાતાત્મ્ય સિદ્ધ કરવું અને એના દ્વારા મન પ્રાણ અને શરીર જે કોઈ કક્ષામાં હોય એની અંદર રહેવા દેવા અને આપણે એનાથી મુક્ત થઈ જવું આ પ્રકારની અધ્યાત્મિકતા આપણે અત્યારે સુધી વિકસાવેલી છે આપણે કદી એવું માનવું નથી કે આ પ્રકૃતિનું રૂપાંતર થાય છે આપણે હંમેશા એમ કહ્યું છે કે કુતરાની પૂછવી એ વાંકીને વાંકી જઈએ ગમે તેથી તમે એને સીધી પર બચાવો એ વાંકી રહેવાની માટે કેરેક્ટર બચી શકાતું નથી કારણ કે એની ભૂલ્યું અવચેતનની અંદર રહેલું છે આ જગતની પારો અંધકારની અંદર રહેલો છે આ જગતનો પારો અવચેતનની અંદર રહેલો છે અને એ અવચેતનમાંથી જે પ્રગટ થનારા જે તત્વો છે જળ તત્વ પ્રાણ તત્વ અને મનસ્તત્વ એ ત્રણેય વસ્તુની અંદર આ અચિત્તનો ભાર અચિત્તનું અજ્ઞાન રહેલું છે માટે એને પ્રકાશને સિંચી શકાય, એની અંદર પૂર્ણ કર્યા પ્રકાશને લાવી શકાય અને એના દ્વારા એને દિવ્ય એના જીવનને દિવ્ય પ્રકાશની અંદર પલટી શકાય એવું સાહસ પણ અત્યાર સુધી કોઈએ કર્યું નથી, કર્યું નથી. કારણ કે એ અશક્ય માનવામાં આવ્યું છે, એ થઈ શકે એમ જ નથી એવી વાત અત્યાર સુધી આપણે માનવામાં આવેલી છે. એટલે માટે એ વસ્તુ એવી ને એવી જ રહી છે, એને કોઈ અડ્યું નથી, એને કોઈ એના પ્રોબ્લેમ તરીકે એને હેન્ડલ હાથમાં લીધો જ નથી. અને જેથી કરીને જે વિકૃતિઓ કહીએ, જે છેલ્લો ઠાર, એ ઠાર એની અંદર જ રહેલો છે. ખાસ કરીને પ્રાણ અને શરીર, અવચેતન અને અચેત, આ ચાર ભૂમિકાઓની અંદર આ સર્વ જ્ઞાન અંધકાર આ બધી વસ્તુઓ એની અંદર રહેલી છે. તો એને નિર્મૂળ કર્યા વગર, એ પાયાને શુદ્ધ કર્યા વગર આ વસ્તુ થઈ શકે નહીં. શ્રી અરવિંદે એક કાવ્ય લખ્યું છે, ગોડ્સ લેબર. એ ગોડ્સ લેબરની અંદર લગભગ 35-36 કપ્લેટ્સ, એટલે ચાર પંક્તિઓની એક કપ્લેટ છે. એ કપ્લેટ્સની અંદર એમને પરમાત્મા જ્યારે અવતાર લઈને અહીંયા આગળ આવે છે ત્યારે એને કઈ કઈ મથામણોમાંથી પસાર થવું પડે છે અને કેટલા ઘા સહન કરવા પડે છે. માણસો અને આ અસુરો એ બંનેના જીટર્સ, એટલે કે એની મશ્કરીઓ સાંભળવી પડે છે. અને છતાં એ પ્રભુનો પ્રતિનિધિ હોવાને કારણે એને પ્રભુનું કાર્ય અહીંયા આગળ કરવું પડે છે. એની અંદર એક સુંદર પંક્તિ લખેલી છે, માય ગેપિંગ વુન્ડ્સ આર 1001, માય ગેપિંગ વુન્ડ્સ આર 1001 ઇન ધ ટાઇટન કિંગ્સ એસેલ, બટ આઈ કેનોટ રેસ્ટ ટિલ માય ટાસ્ક ઇઝ ડન એન્ડ ગોટ ધ ઇટર્નલ બ્લેસ. મારા જીવનમાં આ હજારો એક છે અને આ અસુરના રાજાઓ મારી સમક્ષ મારી આજુબાજુ ઘેરો નાખીને પડેલા છે, પણ હું કદી શાંતિ નિવૃત્તિ લઈ શકતો નથી. કારણ કે ભગવાને સોંપેલું કાર્ય કરવું એ મારી ફરજ છે અને એ કરી દીધું છે. બટ આઈ કેનોટ રેસ્ટ ટિલ ધ ટાસ્ક ઇઝ ડન એન્ડ બ્રોટ ધ ઇટર્નલ વિલ. પછી છે એમ એમાં આગળ લખે છે, હાઉ બોથ મેન એન્ડ માણસો અને આ આ આસુરી શક્તિઓ એ કેવી મુશ્કેલીઓ અને કેવી વાતો મારી અંદર કરે છે કે તમે ઉપરથી આવ્યા છો અને સુંદર સુંદર વાતો કરો છો, પણ અમે તો આ અજ્ઞાનના જીવો છીએ અને અમે અજ્ઞાનના જીવો અજ્ઞાનની અંદર રહેવાથી સજાયેલા છીએ. માટે તમારી આ જ્ઞાનની બેબલ સ્વર્ગી જાય, આપણે દીદી પાછા મગજનું સ્વર્ગીય લવાવો, અથવા તો સ્વર્ગીય તમે જે ઉચ્ચારણો કરો છો એ ઉચ્ચારણો અહીંયા બધી શું પ્રાપ્ત છે. તમે સારા જશો ત્યાં તમારું કાર્ય બંધ થઈ જશે, એ કાર્ય નિષ્ફળતામાં પરિણમશે. કારણ કે અમે તો આવી રીતે વ્યવહાર સર્જાયેલા છે. એવું મનુષ્યો અને આ અસુરો બંને મારી મશ્કરીઓ કરે છે, પણ છતાંય અ લિટલ મોર ઇન ધ લાઈફ અર્જન્ટ ડોર્સ શેલ બી કાલ્ડ આઉટ ઇન સિલ્વર લાઈટ. થોડુંક કરવાની બાકી, થોડુંક કરવાનું બાકી છે અને એ થઈ જશે તો આ જીવનના પારણાઓ સુંદર સ્વર્ગીય એનાથી મેળવવામાં આવશે અને દેશ અને પરમાત્માનું સુંદર સ્વરૂપ અહીંયા આગળ રમતું, અહીંયા આગળ લીલા કરતું થઈ જશે. થોડુંક જ કરવાનું બાકી છે. શહેર એક બીજું કાર્ય લખ્યું છે, વન ડે મોર, વન ડે મોર, એક દિવસની વાર છે, થોડુંક કરવાનું બાકી છે અને એ થઈ જશે એટલે પરમાત્માનું કાર્ય પૂર્ણ થઈ જશે. અને પૂર્ણ થશે એટલે અહીંયા આગળ પરમાત્માનું સ્વરૂપ અહીંયા આગળ રમતું લીલા કરતું થઈ જશે. પ્રશ્ન આ છે, શ્રી અરવિંદ અને શ્રી માતાજી એ યોગ શક્તિનો વિસ્તાર, એ સાધનાનો વિસ્તાર સાધના કરી, એ સાધના દ્વારા સિદ્ધાંતની અંદર એ યોગ પૂર્ણપણે એમને સિદ્ધિ પ્રાપ્ત કરી દીધી છે. આપણે ગઈકાલે વાત કરીએ કે શ્રી માતાજી એ માર્ચ મહિનાના 1972ના માર્ચ મહિનાની અંદર પોતાનું નવીન સ્વરૂપ જોયું હતું અને એની વાત અમે લખેલી છે. નવીન સ્વરૂપ એટલે પ્રકાશમય સ્વરૂપ, કોઈ વ્યક્તિ પણ નથી, એવા પ્રકારનું એક સ્વરૂપ અને પ્રકાશનું સ્વરૂપ અમે પોતાનું જોયું હતું. પણ શ્રી માતાજી દેવ રીતે કહે છે કે આની અંદર કેવી રીતે આવશે એ પ્રશ્ન છે. અને આ કોષોની અંદર એ હસીમનસ શક્તિને ઉતારી લેવા માટે એને છેલ્લા 23 વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી. અને કંઈક અંશે એ કોષોની અંદર એ દિવ્ય શક્તિને લઈ આવી શક્યા હતા. અને એને પરિણામે એમને આ નવીન શરીરની સર્જન સૂક્ષ્મ ચેતનાની અંદર, સૂક્ષ્મ શારીરિક ચેતનાની અંદર કરી. સ્થૂળ શારીરિક ચેતનાની અંદર જે છેલ્લું કામ કરવાનું બાકી છે તેને હજુ વાર લાગશે. પણ સૂક્ષ્મ શારીરિક ચેતનાની અંદર, સૂક્ષ્મ જળ તત્વની ચેતનાની અંદર આ કાર્ય થઈ ચૂક્યું છે. પણ વન ડે મોર, એ માતાજી એમ કહે છે કે એક સમય એવો આવશે કે જ્યારે બિલકુલ અજ્ઞાનમય માણસ ને પણ આ સ્વીકારવાની ફરજ પડશે. એવા સૌથી વધારે નાસ્તિક માણસને પણ આ સ્વીકારવાની ફરજ પડશે. કારણ કે એક બાહ્ય પુરાવો એની પાસે મળી રહેશે. કારણ કે ભગવાન પોતાના દિવ્ય સ્વરૂપની અંદર એના ઘડી રમમાણ થશે, એની લીલા જાગરી આરાધ્ય માટે કરતા થશે. તો વન ડે મોર, એક દિવસનું કાર્ય, થોડુંક કાર્ય બાકી થઈ ગયું છે. અને એ કાર્ય જયારે, કારણ કે પૃથ્વીની અંદર હંમેશા આપણે જોયું કે કાર્ય છે, એ પૃથ્વીની અંદર જયારે એ બીજ રૂપે વવાય છે, એ બીજ રૂપે વાવી અને પછી અંકુરિત થતા એને બહુ વાર લાગે છે. ભક્તિનો માર્ગ છે કૃષ્ણ શરૂઆત કરે, પણ પછી ભક્તિનો ઉદય રહે તો 2000 વર્ષ પછી તે દક્ષિણની અંદર અલવાસની અંદર થયો. એટલે આવી રીતે કોઈ પણ વસ્તુનું બીજ જયારે એની વાવવામાં આવે છે ત્યાર પછીથી એને અંકુરિત થતા અને એમાંથી છોડ બનતા, એમાંથી વૃક્ષ બનતા ઘણી બધી વાર લાગે છે. તો આ એક દિવસનું જે કાર્ય છે એ આપણા માટે બધા સૈકાઓનું કામ બની રહે. વન ડે મોર દીક્ષિત કહે છે કે કદાચ સૈકાઓ સુધી આપણે એનું છેલ્લું પરિણામ ન મેળવી શકીએ, પણ આપણે એ વાત પ્રત્યે નિશ્ચિત થઈ જઈએ કે શ્રી અરવિંદે આ યોગની પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધેલી છે. અને સૂક્ષ્મ શારીરિક અંદર, સ્થૂળ શરીર, સૂક્ષ્મ સ્થૂળ શરીરની અંદર એમણે આ વસ્તુને પ્રાપ્ત કરી લીધી છે. શ્રી અરવિંદે એક બીજી વાત, શ્રી માતાજી દેહ છોડી ગયો ત્યાર પછી બધાને ખબર છે, ઐતિહાસિક ઘટના છે કે 5 દિવસ સુધી દક્ષિણના ગરમ વાતાવરણની અંદર પણ શ્રી અરવિંદના શરીરની અંદર કોઈ વિકાર આવ્યો ન હતો. 5 દિવસ સુધી, 5મી ડિસેમ્બરે સવારે 1:25 સમયે એમને દેહ છોડ્યો હતો અને 9મી સાંજે એમને અંતિમ આરામ એમને મૂકવામાં આવ્યા હતા. ત્યાં સુધી એમની અંદર કોઈ વિકાર થયો ન હતો. રોજ સવારમાં અને સાંજે આશ્રમના ડોક્ટરો અને ફ્રેન્ચ સંસ્થાના ડોક્ટરો, ફ્રેન્ચ ગવર્મેન્ટના ડોક્ટરો આવીને એમને તપાસતા હતા અને રોજે રોજ સર્ટિફિકેટ આપતા હતા કે આમાં કોઈ વિકાર ઉત્પન્ન થયો નથી. અને શ્રી માતાજીએ કહ્યું કે આ વિકાર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એમના શરીરને એમને એમ રાખવામાં આવશે. કારણ કે અતિમનસ પ્રકાશ અને અતિમનસ શક્તિથી એમનું શરીર આખું વિકળાઈ ગયેલું છે. અને જ્યાં સુધી આ પ્રકાશ રહેશે ત્યાં સુધી એમાં કોઈ વિકાર નહીં આવે. આ ઐતિહાસિક ઘટના છે. જે વખતે ન્યૂઝપેપરો જુઓ, આ ઐતિહાસિક ઘટના છે. આ ઘટના બધાએ સ્વીકારેલી છે. પણ એ અતિમનસ શક્તિનું એ શરીરમાંથી ખસી ગયા અને એ અતિમનસ શક્તિ એ શરીરને બદલાઈ ગઈ. આ ઘટના એ તે વખતે બની. એટલે એ તે વખતે 5 દિવસ સુધી એમના શરીરને એમને રાખવામાં આવ્યું. ત્યાર પછીથી શ્રી માતાજી એમને વિનંતી કરી કે હવે આ શરીર ઉપર છેલ્લો વિજય તમે પ્રાપ્ત કરી લીધો છે, તો હવે તમે ફરી પાછું શરીર લો ને. શ્રી માતાજી વિનંતી કરી કે આ શરીર બોડી અગેન, ત્યારે શ્રી અરવિંદે ના પાડી કે મેં આ શરીર કોઈ કારણસર જોડી દેલું છે ને એ શરીર હું હવે પાછું નહીં લઉં. પણ અતિમાનવ તરીકે પ્રથમ શરીરની અંદર હું અહીંયા આગળ આવીશ. સાથે સાથે એમણે એ પણ કહ્યું કે જ્યાં સુધી આ પૃથ્વીનું રૂપાંતર નહીં સિદ્ધ થાય ત્યાં સુધી હું પૃથ્વીને છોડીને જવાનું. આ સૂક્ષ્મ શારીરિક નિયંત્રણ, સૂક્ષ્મ પૃથ્વીની પાછળ રહેલું જે સૂક્ષ્મ પૃથ્વીનું વાતાવરણ છે એની અંદર હું રહીશ અને આ કાર્ય જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી હું અહીંયા જવાનું છું. આ કોઈ અભિનંદન વિશિષ્ટ વાત નથી, એ કોઈ પણ મહાપુરુષો જયારે અહીંયા આવે છે ત્યારે પોતાની જે કઈ મોમેન્ટમ હોય, પોતાની આધ્યાત્મિકતાનું જે કઈ એક મોમેન્ટમ હોય, એ મોમેન્ટમ ક્યાં સુધી ટકશે એની વાત નિશ્ચિત કરીને લેતા આવે. કબીરે એમ કહ્યું હતું કે 14 પેઢી સુધી મારે ત્યાં એક ને એક દીકરો આવશે, એટલે ત્યાં સુધી એ આખી જેને કહીએ કે આધ્યાત્મિક સિદ્ધિ, આધ્યાત્મિક ઇન્ફ્લુઅન્સ આ પંથની અંદર રહેશે અને ત્યાર પછી એ અદ્રશ્ય થઈ જશે. મુસ્લિમ ધર્મની અંદર એમ કહેવામાં આવે છે કે 1400 વર્ષ સુધી આ મોમેન્ટનું મોહમ્મદનું જે આખું કાર્ય હતું તે 1400 વર્ષ સુધી ચાલશે અને પછીથી એ ધીમે 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 અદ્રશ્ય થઈ જશે. હવે એવું કહેવાય છે કે આ 1400 વર્ષ પૂરા થઈ ગયા છે અને હવે એમનું કાર્ય એની અંદર આ બધી વિકૃતિઓ આવવા માંડી છે. એટલે કોઈ પણ મહાપુરુષ જયારે પૃથ્વી ઉપર આવે છે ત્યારે પોતાનું મોમેન્ટમ, પોતાની અસર, પોતાની ઇન્ફ્લુઅન્સ કેટલા વકર્ષ થઈ જાય છે એ આખો નિર્ણય કરીને જાય છે. શ્રી અરવિંદે એમ કહ્યું કે જ્યાં સુધી પૃથ્વીનું રૂપાંતર નહીં થાય ત્યાં સુધી હું પૃથ્વી ઉપર જ રહીશ, પૃથ્વીને છોડીને જવાનું. શ્રી માતાજી પણ એમની સાથે જોડાઈ ગયા છે અને ત્યાં આવી છે. એટલા માટે શ્રી અરવિંદ આશ્રમની અંદર કોઈ આધ્યાત્મિક આદિ નથી, કોઈ આધ્યાત્મિક ઓથોરિટી નથી. એની જે વ્યવસ્થા છે, એનું જે એડમિનિસ્ટ્રેશન છે, તે ટ્રસ્ટ સંભાળે છે. ટ્રસ્ટ ઉભું કરેલો છે, ટ્રસ્ટ એની બાહ્ય વ્યવસ્થા સંભાળે છે. પણ કોઈ આધ્યાત્મિક ગુરુ શ્રી અરવિંદની જગ્યાએ, એમાં નરેન્દ્રકાંત ગુપ્તાની આપણે વાત કરી હતી, નરેન્દ્રકાંત ગુપ્તા હતા તો પણ એ ગુરુ તરીકે ગુરુની ગાદી ઉપર પ્રસ્થાપિત થયેલા ન હતા. એટલે કોઈ ગુરુની ગાદી નથી. એનું કારણ એ છે કે શ્રી અરવિંદ અને શ્રી માતાજી આ પૃથ્વીના સૂક્ષ્મ વાતાવરણની અંદર હજુ પણ છે અને એ આ દુનિયાને, આ વિશ્વને દોરી રહ્યા છે. માટે એવી કોઈ ગાદીની જરૂર નથી. આ એની પાછળનું અધુર હશે. તો આપણે જે વાત કરી રહ્યા હતા તે કે આપણા અંતર ની અંદર રહેલું જે દિવ્યતા છે, એ દિવ્યતાને બહાર લઈ આવી, એ દિવ્યતાને લાવીને આપણા યજ્ઞના પુરોહિત તરીકે, આપણા યોગના સંચાલક તરીકે જીવનની અંદર સ્થાપવું, એ આપણું પ્રથમ લક્ષ્ય છે. એને આપણે જે 3 રૂપાંતરોની વાત કરી, એ 3 રૂપાંતરોમાં પહેલું રૂપાંતર છે સાયબિલાઇઝેશન, સ્પિરિચ્યુઅલાઇઝેશન એન્ડ સુપ્રામેન્ટલાઇઝેશન. આ 3 વસ્તુઓની વાત અમે લાઈફ ડિવાઇનમાં કરેલી છે કે આપણા અંતરની અંદર એક વ્યક્તિગત આત્મા છે. આ વ્યક્તિગત આત્માના 2 સ્વરૂપો છે. આપણે એ પણ વાત કરી હતી કે પેલા વેદના અંતરની અંદર 2 પક્ષીઓની વાત કરી હતી. એ 2 પક્ષીઓમાં એક ક્ષર પુરુષ છે અને બીજો એક સાક્ષી પુરુષ છે. એ સાક્ષી પુરુષ આપણા અંતરાત્માની અંદર રહેલો છે. આ વેદની વિભાવના છે. પણ સાચા અર્થની અંદર પ્રાણી માત્રની અંદર એક સજીવ તત્વ રહેલું છે. કીડીથી માણી અને કીડીથી પણ નીચે એવા ધાતુથી માણી અને મનુષ્ય સુધીના સર્વ યોનિઓમાં દિવ્યતા રહેલી છે. પણ કીડીમાં રહેલું જે બ્રહ્મતત્વ છે અને મનુષ્યમાં રહેલું બ્રહ્મતત્વ છે એમાં બેનો ફેર છે. તો આમાં વિકાસ કેવી રીતે થાય છે, વિકાસ કોણ કરે છે? તો કે સર્વ જીવંત આત્માઓની અંદર, જીવંત સર્વ ભૂતમાત્રની અંદર, ભૂતમાત્ર એટલે જીવંત સર્વનો જીવંત, બંને એટલે પશુઓ પણ, પ્રાણીઓની અંદર અને પ્રાણીઓ કરતા પણ વનસ્પતિની અંદર પણ આ સ્ફુલ્લિંગ, આત્માનો સ્ફુલ્લિંગ, આત્માનો એક પ્રકાર છે, અંકો હંમેશા હાજર હોય છે. એને આપણે શ્રી અરવિંદની પરિભાષાની અંદર એને સોલ કહેવામાં આવે છે. એ સોલ પ્રાણીમાત્રમાં રહેલો છે. દરેક વસ્તુની અંદર એ સોલ રહેલો છે. પણ એ અનેક યોનિઓમાં જે પ્રકાર થતા થતા અનેક જન્મોની અંદર વિકાસ કરતો એ વિકાસ પામતો જાય છે અને એનું વિશિષ્ટ સ્વરૂપ વિસ્તાર કરતો જાય છે. પ્રાણીની અંદર એ હજુ અણઘટ રીતે રહેલો છે. પ્રાણીમાંથી મનુષ્યમાં જ્યારે એનું રૂપાંતર થાય છે, પ્રાણીમાંથી મનુષ્ય યોનિમાં એ આવે છે, ત્યારે એવું જ હતું કે તેમ એ અંગુષ્ઠ માત્ર પુરુષ તરીકે આપણી અંદર રહેલો છે. એટલે એ ડિવાઇન સ્વાર દિવ્ય સ્વલી એની આજુબાજુ એ પુરુષની રચના થાય છે અને એ પુરુષ એને આપણે ચૈત્ય પુરુષ કહીએ છીએ. આ ચૈત્ય પુરુષ જેમ જેમ વિકાસ પામતો જાય, જેમ જેમ એ પરિપક્વ થતો જાય, તેમ તેમ આપણી અંદર ધાર્મિકતાનો ઉદય થાય છે. આપણે ફિલોસોફીની શોધખોળ આદરીએ છીએ, કંઈક આધ્યાત્મિક તરફ ભગવાનનો કંઈક આદર્શ આપણી અંદર આવે છે અને પછી ધીમે 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 આપણે આધ્યાત્મિક તરફ વધીએ છીએ. આ આપણી અંદર ચૈત્ય પુરુષ કંઈક પરિપક્વ થયો છે એની નિશાની છે. પણ એ મુક્ત રીતે બહાર આવી શકતો નથી, કારણ કે મન પ્રાણ અને શરીરના ગોલાહો એવડા બધા મોટા હોય છે અને આ પાછળ રહેલું આ વ્યક્તિત્વ અંગુષ્ઠ માત્ર પુરુષ એક શરમાળ પાછળની બેન્ચે બેસી રહેનારો, પોતાની જાતને એમ્બેસાઇઝ નહીં કરનારો એવો એક બાળક હોય છે. એ બાળક જ છે અને તેથી એ જીવનના કોલાહલોની અંદર જેટલું કરી શકે, જેટલું સંભળાય એ કોલાહલોની અંદર એટલું જ બોલે છે. પણ જો આ કોલાહલોને આપણે શાંત કરી શકીએ અને આપણે એનો અવાજ સાંભળવા માટે પ્રવૃત્ત થઈએ તો એ સાચી સલાહ આપે છે અને એ સાચી સલાહ હંમેશા આપણને સાચે માર્ગે દોરી જાય છે. એટલે આપણી યજ્ઞ યોગ એ યોગનો પ્રેરણાદાયી, એ યોગને આગળ વધારનાર. વેદની પરિભાષાની અંદર અધ્વર યજ્ઞ, એ અધ્વર યજ્ઞનો એ પુરોહિત છે, એ આપણી અંદર પ્રજ્વલિત થયેલો અગ્નિ છે અને તે જ્યારે બહાર આવે અને બહાર લઈ આવવામાં આવે અને બહાર જીવનના કોલાહલોની અંદર બીજા કોલાહલો કરતા એનું સાંભળી અને એનું માર્ગદર્શન જો જીવનની અંદર કરવામાં આવે તો જીવન દિવ્ય બની શકે. એ સાવિત્રીની અંદર બહુ સુંદર રીતે આ આત્મીય વર્ણન સાતમા બુકની અંદર કરેલું છે. આપણે પછી જોઈશું કલાક પછી. પણ એ સાયકિસાઇઝેશન છે. આ સાયકિસાઇઝેશન એટલે ચૈત્યકરણ. એ ચૈત્ય પુરુષને એ આ રમણ મહર્ષિનો નો દર્શન નથી. એ વ્યક્તિરૂપ આત્મા છે. એ એક જન્મની બીજા જન્મની અંદર બધા જન્મોની અંદર વિકસતો જાય છે. એ શરીર પ્રાણ અને મન દરેક જીવનમાં બદલાતા રહે છે, પણ આ એકનું એક જ રહે છે અને એ વિકસતો જાય છે. અને જેમ જેમ એ વિકસતો જાય છે તેમ તેમ બાહ્ય જીવનની અંદર પણ સંસ્કૃતિ સંસ્કાર અને આધ્યાત્મ તરફ જવાનો માર્ગ ખુલ્લો થતો જાય છે. એટલે એ આપણી અંદર રહેલો ચૈત્ય પુરુષ છે, એ દિવ્ય અગ્નિ છે, એ આપણી યાત્રાનો પુરોહિત છે, એ યજમાન આપણે યજમાન છીએ એ પુરોહિત છે. એટલે એ પુરોહિત આપણને યજ્ઞ કરાવે છે અને એ જ્યારે પૂર્ણ રીતે બહાર પોતાની અભિવ્યક્તિ કરે અને બાહ્ય ચેતના જ્યારે એનું માનવા માંડે, એના માર્ગદર્શન હેઠળ કામ કરે ત્યારે જીવન દિવ્ય બની શકે છે. એ પ્રથમ દિવ્યતા છે. એને છે રીતે સાયકિસાઇઝેશન, સાયકિક રૂપાંતર, ચૈત્ય રૂપાંતર ની વાત કરી છે. આ પ્રથમ પગલું છે. આ પગલું ભર્યા પછીથી આપણે નિશ્ચિંતતાપૂર્વક આ યોગ માર્ગમાં આગળ વધી શકીએ છીએ. મુશ્કેલીઓ ઓછી નથી થતી, મુશ્કેલીઓ ઘણી વખત વધે છે, પણ એક નિશ્ચિંતતા ઉભી થાય છે કે આ સર્વના બંધી દોરી જનાર દિવ્ય તત્વ આપણી સાથે છે અને આપણને માર્ગ માર્ગદર્શન કરી રહેલું છે. એ સતત ડગલે ને પગલે ક્ષણે ને ક્ષણે અનુભવાય છે. એટલે પછીથી નિશ્ચિંતતાપૂર્વક આ માર્ગ ઉપચારી કહેવાય છે. એટલે આ યોગની અંદર સૌથી પહેલું ગમ્યું છે ધ્યાન કરવું, સવારની અંદર બેસવું, અંદર અનુસંધાન કરવું પરમાત્માનું, એ બધું બરાબર છે. પણ એનું પહેલું પરિણામ જેને દિવ્ય પરિણામ કહીએ, એ દિવ્ય પરિણામ આ આવે છે. એ હૃદય મોહામાંથી બેસતો એ દિવ્ય પુરુષ આપણા જીવનની અંદર અગ્રસ્થાન પ્રાપ્ત કરે છે. એક્ઝાઇલમાં રહેલો રાજા જે મિનિસ્ટરોના કોલાહલની અંદર એનો અવાજ દબાઈ ગયો હતો અત્યાર સુધી, એ મિનિસ્ટરોને શાંત કરી અને પોતે પોતાનું રાજ્ય પોતે સિંહાસન પોતે ગ્રહણ કરે છે અને જીવનની અંદર જીવનના સિંહાસન ઉપર વિરાજમાન થાય છે અને એના દ્વારા મન પ્રાણ શરીરની અંદર પ્રથમ દિવ્યતાના આંદોલનો દિવ્યતાની અંદર પ્રાપ્ત થાય છે. આ પ્રથમ રૂપાંતર છે, આ પ્રથમ પરફેક્શન છે, આ પ્રથમ પૂર્ણતા છે, આ પ્રથમ દૈવીકરણ છે, દિવ્યતાનું પ્રથમ પગલું છે. ત્યાર પછીથી આ સાયકિક બીંગ એ આધ્યાત્મિક રૂપાંતરને માટે પ્રયત્ન કરે છે. સામાન્ય રીતે આપણા આધ્યાત્મિકતાની અંદર આ બે વચ્ચે ફેરફાર કરવામાં આવેલો નથી. સાયકિકાઇઝેશન અને આધ્યાત્મિકરણ આ બંનેને એક જ ગણવામાં આવે છે. જીવન ગીતાની અંદર ચર્ચા અધ્યાયની અંદર ધ્યાન કરવાનું કહેવામાં આવે છે, ધ્યાન યોગની વાત આવે છે અને કર્મયોગ અને જ્ઞાનયોગ અને ભક્તિયોગની અંદર સિદ્ધિની વાત આવે છે. ત્યારે બધી જ વસ્તુઓ જાણે કે આધ્યાત્મિક હોય એ પ્રકારની વાત કરવામાં આવે છે. આપણી પરંપરાની અંદર આ એક વાત કરેલી છે, કારણ કે આ બેનું વિશિષ્ટ લક્ષણ એ આપણે શોધ્યું નથી. આપણે એની વાત થાય છે કે આ એક મૂળ પાયો છે અને એ પાયાના આધાર ઉપર આપણા જીવનની અંદર દિવ્યતા લાવવા માટેનો બીજો આપણે કરી શકીએ. આ પાયો છે અને એ પાયાના આધાર ઉપર આપણે આગળ લઈ શકીએ છીએ. જીવનની અંદર દિવ્યતા લાવવા માટે આ પ્રથમ પગલું છે અને એના દ્વારા આપણે આપણા જીવનની અંદર એક દિવ્યતાનો અહેસાસ માર્ગની અંદર આપણે રાજમાર્ગ ઉપર ચાલી રહ્યા છીએ એવો અહેસાસ આપણી અંદર ઊભો થાય છે. ત્યાર પછીથી મનની ચેતનાઓ જે છે એ મનની ચેતનાઓ પર આધ્યાત્મિક ચેતનાઓનું ઉપરનું આરોહણ શરૂ થાય છે. શ્રી માતાજી આપણે ત્રણ સૂત્રો આપ્યા છે. એ ત્રણ સૂત્રો દ્વારા શ્રી માતાજી એમ કહે છે કે આ સાયકિકાઇઝેશન અને આ સ્પિરિચ્યુઅલાઇઝેશન બે વચ્ચે શું ભેદ છે. સાયકિક લાઈફ ઇઝ અ બાઉન્ડલેસ લાઈફ, એક નિસ્સીમ અનંતતા નિસ્સીમતા પ્રાપ્ત કરી છે. સ્પિરિચ્યુઅલ લાઈફ ઇઝ એન ઇન્ફિનિટ લાઈફ. ઇન્ફિનિટી અને નિસ્સીમતા એ બે વચ્ચે થોડો ભેદ છે. ઇટ ઇઝ અ બાઉન્ડલેસ ટાઈમ અને બાઉન્ડલેસ સ્પેસ. કોઈ નિસ્સીમ નિશ્ચિત કાળની અંદર જ્યાં તમે રહેલા છો એવો અનુભવ આપણને થાય છે. પણ આધ્યાત્મિક થવા માટે તમારે અનંતતાની અને શાશ્વતીની પ્રાપ્તિ કરવી પડે છે. આ અનંતતા અને શાશ્વતી એ સ્પિરિચ્યુઅલ વાત છે. ત્યારે નિશ્ચિતતાને સ્થળ અને કાળની અંદર નિશ્ચિતતાને પ્રાપ્ત કરવી એ સાયકિકાઇઝેશન માટે પૂરતું છે. સાયકિકાઇઝેશન માટે એ અંદરમાં અંદર જવું એ જરૂરી છે. આધ્યાત્મિકતાને માટે વિશાળ લાભ પ્રાપ્ત કરવી જરૂરી છે. અંદર ગયા પછીથી પણ જે દિવ્યતાની પ્રાપ્તિ આપણે કરીએ છીએ એ દિવ્યતાની પ્રાપ્તિ દ્વારા પણ આ માર્ગે જે તે મોક્ષની પ્રાપ્તિ પછી પણ આપણે આ આધ્યાત્મિકતા તરફ જઈ શકીએ છીએ. પણ એ વિસ્તાર કરવો પડે છે. એ ચેતનાની અંદર વૈશ્વિકરણ પ્રાપ્ત કરવું પડે છે અને વૈશ્વિકરણ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આપણે આધ્યાત્મિક તરફ જઈ શકીએ છીએ. આપણું સેલ્ફ રિયલાઇઝેશન છે એ સેલ્ફ રિયલાઇઝેશન આત્મ સાક્ષાત્કાર આપણે કહીએ છીએ કે આત્મ સાક્ષાત્કારને આપણે પ્રાપ્ત કરી શકીએ. આ સાયકિકાઇઝેશન અને સ્પિરિચ્યુઅલાઇઝેશન આ બે તત્વો જ્યારે આપણી અંદર થાય ત્યારે આ સાયકિકાઇઝેશન એ એક પાયો છે. સ્પિરિચ્યુઅલાઇઝેશન એના ઉપર એના પાયા ઉપર એક આખી જુદી વાતો એના ઉપર થાય છે. અને એ સ્પિરિચ્યુઅલાઇઝેશનની અંદર છેક અભિમનન સુધીની યાત્રા આપણે કરવાની રહેશે. એટલે જેને આધ્યાત્મિક ચેતનાઓ કહીએ, આધ્યાત્મિક ચેતનાઓની અંદર આપણું આરોહણ થાય છે અને એ આધ્યાત્મિક ચેતનાઓનું અવતરણ પણ ધીમે 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 આપણી અંદર થતું જાય છે. આમાં ચાર પગથિયાઓ છે, આ ચાર સ્ટેટસ છે. આધ્યાત્મિક કરણની અંદર પ્રથમ તો સેલ્ફ રિયલાઇઝેશન એટલે આત્મતત્વનો સાક્ષાત્કાર પ્રાપ્ત થાય છે. પણ એ આત્મતત્વનો સાક્ષાત્કાર સ્કેચિક પણ હોઈ શકે છે, જે સાક્ષી ભાવ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. યોમાં પછીથી સર્વત્ર સર્વમ ચ મહી પછીથી સર્વની અંદર પરમાત્માને જોવો અને પરમાત્માની અંદર સર્વને જોવા આ રિયલાઇઝેશન, આ સાક્ષાત્કાર એ આધ્યાત્મિક સાક્ષાત્કારનું પગલું છે. પણ એની અંદર પછીથી એ સ્ટેટિક રિયલાઇઝેશન છે, એક સ્થિતિ, એની અંદર એક આત્માની અંદર આપણી સ્થિતિ પ્રાપ્ત થાય છે. પણ જયારે આ સાક્ષાત્કારને કર્મની અંદર પ્રયોજવામાં આવે છે, બાહ્ય કર્મોની અંદર જયારે આ સાક્ષાત્કારનો પ્રયોગ કરવામાં આવે છે, ત્યારે આપણને સમજણ પડે છે કે આ પૂરતું નથી. અને ક્રમશઃ આપણે મૃત્યુકરણ, એની ઊંચાઈઓ ઉપર જવું પડે છે. એટલે ડાયનેમિક રિયલાઇઝેશન, ડાયનેમિક સાક્ષાત્કાર, ક્રિયાશીલ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવા પડે છે. એટલે સેલ્ફ રિયલાઇઝેશન એ એક સ્ટેટિક સ્થિતિ, બ્રહ્મની અંદર આપણે સ્થિતિ પ્રાપ્ત થાય એ પ્રકારનું સાક્ષાત્કાર છે. જયારે આ બીજી જે વાત કરી છે સ્પિરિચ્યુઅલાઇઝેશન, એ એક ડાયનેમિક સાક્ષાત્કારની વાત, ક્રિયાશીલ સાક્ષાત્કારની વાત થાય છે. કર્મની અંદર આપણે આ સાક્ષાત્કારને પ્રયોજી શકીએ છીએ ક્રમશઃ, અને ક્રમશઃ આપણા કર્મો દિવ્ય બની શકે છે, જે કર્મયોગની અંદર આપણે વાત કરી. તો આ ચાર સ્ટેટસ છે, એ ચાર સ્ટેટસમાં સૌથી પહેલો સ્ટેટસ એ હાયર માઇન્ડનું છે, ઊર્ધ્વ મન. પછીનું જે સ્ટેટસ છે એ અલૌકિક મન, ઇલ્યુમિનેટ માઇન્ડ. પછીનું જે સ્ટેટસ છે એને અતિશસ્પૂર્ણ, અંત પ્રજ્ઞા, ઇન્ટ્યુઇશન કહીએ છીએ. અને ત્યાર પછીથી ઓવર માઇન્ડ એટલે અધિમનસ. આ ચાર ભૂમિકાઓમાં આપણે આરોહણ કરવું પડે છે. આ આરોહણ એની સાથે સાથે અવતરણ પણ થાય છે. એકી સાથે આ ચાર ભૂમિકાઓ પર આપણે આરોહણ કરી શકતા નથી. આ બધી લાઈફ ડિવાઇનની અંદર સુંદર રીતે ચેડવીને વર્ણન કર્યું છે. યોગ માર્ગના સમન્વયની અંદર સુંદર રીતે વર્ણન કર્યું છે. હું ખાલી એમાંથી રજૂઆત કરું છું કે આના ચાર પગથિયા છે, કે હાયર માઇન્ડની અંદર તમે જાઓ એટલે પ્રથમ હાયર માઇન્ડનો પરિચય પ્રાપ્ત થાય છે. યુ કેન હેવ એ એક્સપિરિયન્સ. સો એક્સપિરિયન્સ પછીથી એ એક્સપિરિયન્સ છૂટક છૂટક હોઈ શકે છે. તમે પરિચય પ્રાપ્ત થાય ફરી પાછા તમે સામાન્ય મનની અંદર જાઓ, ફરી પાછા તમે ત્યાં જાઓ, એમ કરતા કરતા એ પરિચય વધે છે. અને તમે જયારે ઈચ્છો ત્યારે ત્યાં જઈ શકો, એ ચેતનાને પ્રાપ્ત કરી શકો, આ પ્રકારની એક પરિસ્થિતિ મળે છે. અને એને આપણે સાક્ષાત્કાર કહીએ છીએ. એટલે પરિચિતતા, એક્સપિરિયન્સ, રિયલાઇઝેશન, પછી સ્ટેટસ. એટલે આ રિયલાઇઝેશન આપણે ઈચ્છીએ ત્યારે ત્યાં જઈ શકીએ, અને ઈચ્છીએ ત્યારે જઈ શકીએ એ એક વાત છે. પણ ત્યાં આગળ પૂર્ણ સ્થિતિ કરવી, જેમ અત્યારે આપણે મનની અંદર છે, એવા વિભક્ત મનની અંદર છે. વિભક્ત મનમાંથી આપણે સાક્ષી પુરુષમાં જઈ શકીએ છીએ, સેલ્ફ રિયલાઇઝેશનમાં જઈ શકીએ છીએ. એમાંથી પછી આપણે જયારે હાયર માઇન્ડમાં જઈએ, ત્યારે હાયર માઇન્ડની અંદર જો આપણે રહી શકીએ અને આપણા સર્વ જીવનના વ્યાપારો ધ્યાનથી કરી શકીએ, તો એને સ્થિતિ કરી શકાય. ત્યાં સુધી આપણે રહી શકીએ છીએ. વી હેવ અવર સ્ટેટસ ધેર. એટલે અત્યારે જો આપણે મનની અંદર રહીએ છીએ, એમ આપણે ત્યાં આગળ સ્થિર થઈ શકીએ છીએ. ત્યાંથી આપણા જીવનના સર્વ વ્યાપારો, જીવનના સર્વ કાર્યને ધ્યાનથી કરી શકીએ છીએ. એટલે આપણા કાર્યની અંદર એક પ્રકારની દિવ્યતા આવે છે, એક પ્રકારનો દિવ્ય હેતુ આવે છે. આ બધી વસ્તુઓની અંદર રૂપાંતર કરવાની કામગીરી થાય છે. પણ પછીથી એટલું પૂરતું નથી હોતું, કારણ કે નીચેના જે તત્વો છે, પ્રાણ અને સામાન્ય મન અને આ શરીર, એના જે કાર્યો છે એ કાર્યોની અંદર છેવટે રૂપાંતર નથી થઈ શકતું. તમે ત્યાંથી કાર્ય કરી શકો, પણ તમારા ઇન્સ્ટ્રુમેન્ટ તો પહેલા ને પહેલા જ રહે છે. એટલે એ અવતરણ કરતું હોય છે, એ ચેતનાનું અવતરણ. તમારી સામાન્ય મનોમય ચેતનાની અંદર, પ્રાણમય ચેતનાની અંદર અને શારીરિક ચેતનાની અંદર એનું અવતરણ કરાવવું પડે છે. અને એ અવતરણ એ લાંબો પ્રોસેસ છે, એ ઘણી વાત કરે છે. પણ એવું કરતા 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 એ આખી વસ્તુ એક સમરસતાને પ્રાપ્ત કરે છે. અને ધીમે 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 તમારા કાર્યો, જીવનના સર્વ વ્યાપારો, મનોમય, પ્રાણમય, શરીર, એ બધી વસ્તુઓને તમે હાયર માઇન્ડની ભૂમિકાઓ પરથી એના કરણો દ્વારા, એનાથી પૂર્ણ થયેલા કરણો દ્વારા, સાધનો દ્વારા તમે કરી શકો. આવી રીતે એનાથી પછીથી ત્યાં સુધી થાય પછી આગળ જવાનું થાય છે. એટલે પ્રકાશિત મનની અંદર જવાનું થાય છે. શ્રી અરવિંદ કહે છે કે ఇంటర్నల్ మైండ్ ఏ అలౌకిక్ మైండ్ ఏ ఇల్యూజన్ మైండ్ అండి దేనికి అప్పుడు అభ్యర్థించాలి ఏంటంటే కార్యము విస్తార అని మొమెంటం అని గుణవత్త అని ఉద్యోగీకరణ వ్యక్తులు వస్తుంది ఇది హైయర్ మైండ్ ఉందని అతని అనుభవం చేస్తే ఏ కాస్మిక్ థాట్ ప్రాసెస్ వైశ్విక విచార సమగ్ర విశ్వ విచార విశ్వ విస్తారం పాలించే అని ఏ విచారము
ఇంట్యూషన్ శక్తి భరపూర్ మార్పు ఇది బిల్కుల్ పడేలా అన్నమాట
છતાંય રામકૃષ્ણના કથામૃત વાંચો તો સત્યના ચંકાર ભરપૂર છે. આપણે એ વાત નથી કરતા, પણ આ વસ્તુ સમજવા જેવી છે કે દરેક માર્ગની અંદર છેવટે એનો જે આદિ ગ્રંથ હોય છે ને તે બોલાઈ જાય છે. રામકૃષ્ણનું કથામૃત એક મહાન ગ્રંથ છે, એનું અનુસરણ કરવું જોઈએ. રામકૃષ્ણ વિવેકાનંદ અને કહેવાનો ભાવ એ છે કે આ રામકૃષ્ણનું જે મન હતું, રામકૃષ્ણનું જે મન માનસિક હતી, શક્તિ હતી, એ આ પ્રકારની હતી. અને જેમ જેમ હાયર માઇન્ડમાંથી ઇન્ડિપેન્ડ માઇન્ડમાં જઈએ, ઇન્ડિપેન્ડ માઇન્ડમાંથી અંતર પ્રજ્ઞાની અંદર જઈએ, તેમ તેમ કાર્યની અંદર રહેલી દિવ્યતા વધતી જાય છે, એની અંદર રહેલો પાવર વધતો જાય છે, સામર્થ્ય શક્તિ જ્ઞાન અને શક્તિ બે એકરૂપ બનતા જાય છે. આપણા મનની અંદર મનની ભૂમિકા ઉપર જ્ઞાન માટે શક્તિ ના હોય, શક્તિ માટે જ્ઞાન ના હોય, એ બે વિભક્ત બનતા જાય છે. પણ જેમ જેમ મનોમય ભૂમિકામાંથી હાયર માઇન્ડમાં જઈએ અને હાયર માઇન્ડમાંથી જેમ જેમ અલૌકિક મનમાં જઈએ, આલૌકિક મનમાંથી ઇન્ટ્યુશનમાં જઈએ, તેમ તેમ જ્ઞાન અને સામર્થ્ય, નોલેજ એન્ડ પાવર, જે બીકમ પ્રોગ્રેસિવલી યુનાઇટેડ. અને પ્રોગ્રેસિવલી યુનાઇટેડ થવાના કારણે એટલે હિન્દુ ધર્મનું જે સંગઠન, હિન્દુ ધર્મની જે રચના આ ઋષિમુનિઓએ કરેલી છે, તે આ ભૂમિકા ઉપરથી કરેલી છે. અને આ ભૂમિકા ઉપરથી હિન્દુ ધર્મ, સનાતન ધર્મની જે વ્યવસ્થા કરેલી છે, એને લીધે આ સનાતન ધર્મ એ સનાતન બને છે, એ અમર બને છે. કારણ કે એની અંદર પ્રકાશ અને સામર્થ્ય બંને એકી સાથે રહેલા છે. અને જેથી કરીને આપણી આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક સંસ્કૃતિ, એ અનેક યુગો પછીથી આજે પણ એટલી જ જીવંત છે. આધુનિક કાળને લીધે એના ઉપર થોડું ગ્રહણ આવી ગયું છે, પણ એ ગ્રહણ કામ ચલાવ્યું છે. એને વિશ્વની જરૂરિયાત છે, એનો લોભ, એ ગ્રહણ પાછું નીકળી જશે અને ફરી પાછું સૂર્ય પ્રકાશિત થશે. હા, તો આ જરૂરી છે, માનવ જાતિને માટે જરૂરી છે, પૃથ્વીને માટે જરૂરી છે, માટે અવશ્ય આવી રીતે થશે. તો આ ઇન્ટ્યુશનની વાત છે. શ્રી અરવિંદ જયારે અરવિંદ જયારે મળતા ત્યારે શ્રી અરવિંદ એવું લખ્યું છે કે 14 દિવસ વિવેકાનંદનો અવાજ એમને સંભળાતો, અને વિવેકાનંદ એમને કોઈ વિષય, કોઈ વિષય વિશે વાત કરતા હતા. આ શું હતું? શ્રી અરવિંદે પોતે લખેલું છે અને એ અર્થમાં હું એમની વાત આપણી સમક્ષ કરું છું. જયારે વિવેકાનંદ અરવિંદ જયારની અંદર 14 દિવસ એમનો અવાજ શ્રી અરવિંદને કોઈ ઇન્સ્ટ્રક્શન આપતા હતા, ત્યારે વિવેકાનંદ શરીરમાં નહોતા. એ વખતે 1902 શ્રી અરવિંદ 1898 અહીં આવે છે, અને 1902 તે વખતે વિવેકાનંદ પશ્ચિમમાં જાય છે, અને 1902 અરસાની અંદર એમને શરીર છોડી દીધું હતું. આ ઘટના બની છે 1908 અંદર. જે 1908 અંદર જયારે એ હરિપુર શહેરમાં હતા ત્યારે 15 દિવસ સુધી વિવેકાનંદનો અવાજ એને સંભાળતો હતો, અને વિવેકાનંદ એને કોઈ ઇન્સ્ટ્રક્શન આપતા. આ ઇન્સ્ટ્રક્શન શું હતી? શ્રી અરવિંદે પોતે લખેલું છે. શ્રી અરવિંદ એમ કહેતા, એમ કહે છે કે વિવેકાનંદ આ મનની અંદર થતી માનસિક પ્રવૃત્તિ અને આ ઇન્ટ્યુશનની પ્રવૃત્તિ, ઇન્ટ્યુશન જયારે આપણી અંદર અંતઃપ્રજ્ઞાને પ્રકાશ આપી અંદર જયારે કામ કરવા લાગે છે ત્યારે એની અંદર મનનું મિશ્રણ થઈ શકે છે. મનની અંદર પણ ઇન્ટ્યુશન આવી શકે છે. એટલે મનનું ઇન્ટ્યુશન અને ઇન્ટ્યુશનની ભૂમિકા ઉપર આપણું ઇન્ટ્યુશન બે જુદી વસ્તુ છે. એટલે એની અંદર મનનું મિશ્રણ થઈ શકે છે અને ઇન્ટ્યુશનમાં આવતી વસ્તુઓને મન પોતાનું ગણીને બહાર મૂકી શકે છે. તો આ બે મિશ્રણ થઈ જાય છે. એ મિશ્રણને કેવી રીતે જુદા પાડવા, યોર ઇન્ટ્યુશન કેવી રીતે જોવું, એનું ડિસ્ક્રિમિનેશન, એનો વિવેક કેવી રીતે કરવો, એ વાત વિવેકાનંદ શ્રીને સમજાવી. પણ શ્રેષ્ઠ કહે છે કે જ્યાં સુધી વિવેકાનંદ પોતાના શરીરમાં હતા ત્યાં સુધી આ વસ્તુ એમની પાસે નહોતી. अध्यक्ष कि जब रामकृष्ण परमहंस उनका शरीर छोड़ते हुए तैयार करते थे जारे छह दिवसों के अंदर रामकृष्ण ने विवेकानंद ने बुलावे थे અને વિવેકાનંદે સ્પર્શ કરી અને કહે છે કે આ બધી સમૃદ્ધિ મેં નાખા છે, હવે હું પકડી ગયો, હવે હું ક્યારે છોડી દઈશ. પણ પછી વિવેકાનંદ કહે છે, અરે રામકૃષ્ણ પરમહંસ કહે છે કે આ સમૃદ્ધિનો હું ખજાનો પણ આવી તો પણ ખજાનાની ચાવી મારી પાસે છે. તું જયારે મારી પાસે આવી ત્યારે ખજાનાની ચાવી મેળવું છું. વિવેકાનંદનું કાર્ય, જીવન કાર્ય, ભારતીય આધ્યાત્મિકતાનો પ્રવેશ પ્રથમ પશ્ચિમી અંતરકરામાં હોય એટલે આપણને ખબર છે કે વિવેકાનંદ જયારે કલકત્તામાં હતા અને ચેન્નાઈમાં ત્યારે એમને જોવું કે ના જોવું, જોવું કે ના જોવું એની મથામણમાં હતા ત્યારે રામકૃષ્ણ પરમહંસ એમને માર્ગ બતાવે છે અને દરિયાની અંદર રામકૃષ્ણ જાય છે આગળ અને વિવેકાનંદને કહે છે તમારી પાછળ ચાલે બહુ. એટલે વિવેકાનંદને બ્રિટિશ ધર્મ પાર્લામેન્ટની અંદર લઈ જતા એની પ્રેરણા આપનાર પણ રામકૃષ્ણ પરમહંસ. ત્યાં ગયા પછીથી જે ત્રણ ચાર દિવસની આ કોન્ફરન્સ હતી એની અંદર અનેક મુશ્કેલીઓની અંદર એક પ્રકારની વ્યવસ્થા કરીને એ ત્યાં આગળ પહોંચે છે અને પછીથી ત્યાં ત્રણ ચાર દિવસ જે કોન્ફરન્સ હતી એની અંદર છેલ્લે સુધી એમ કહે છે કે ના ના હું આજે નહીં કાલે બોલીશ, અત્યારે નહીં સાંજે બોલીશ, એમ કરતા કરતા શબ્દ વાપરે છે ત્યારે શબ્દ તો સામાન્ય છે પણ એ શબ્દ ઉપર આટલો બધો પ્રતિભાવ કેમ આવે છે? કારણ કે એની પાછળ રામકૃષ્ણ પરમહંસની તપસ્યા, રામકૃષ્ણ પરમહંસ જે મિશન વિવેકાનંદને સોંપેલું હતું એ મિશનની સિદ્ધિ અહીંયા થઈ રહી છે. એટલે એ શબ્દો સામાન્ય હોવા છતાં એનો પ્રભાવ અમેરિકન માણસની અંદર ઉભો થાય છે અને એ લોકો કાર્યમાં ગડગડાટ વધારે છે. આ ગુણ રહસ્ય છે. આ વાત એટલે કે આ વસ્તુ જયારે રામ વિવેકાનંદ જરીર છોડીને રામકૃષ્ણ પાસે જાય છે ત્યારે એટલે આ ઇન્ટ્યુઇશન ની જે સિદ્ધિ રામકૃષ્ણ પાસે હતી એ સિદ્ધિ એ વિવેકાનંદને પાસ કરે છે અને એ સિદ્ધિની અંદર આ વસ્તુ વિવેક શક્તિ એ શક્તિ અને મનની અંદર જે મિશ્રણ થઈ જાય છે એ બે વસ્તુને કેવી રીતે છૂટી પાડવી અને વિવેક કેવી રીતે કરવો એ વાત શ્રી વિવેકાનંદ વાસુદેવ સર્વમ હરિપુર જયંતિ અંદર સર્વની અંદર વાસુદેવના દર્શન થાય છે અને વાસુદેવના દર્શન થયા પછી જયારે એ ચંદ્રનગર જાય છે ત્યારે ચંદ્રનગરની અંદર એમની જે સાધના ચાલી રહી હતી એ ઇન્ટ્યુઇશનની ભૂમિકા ઉપર ચાલી રહી હતી. એના પ્રમાણ શું છે? તો કે એના પ્રમાણ એ છે શહેરે બધે સિગરેટ ઓફ વેલ્ટી અંદર લખેલું છે. સિગરેટ ઓફ વેલ્ટી અંદર શહેરે એમ કહ્યું છે કે હું ચંદ્રનગરમાં હતો ત્યારે મારી અંદર જે પ્રકારના સાક્ષાત્કારો થતા હતા અને જે અનુભૂતિઓ થતી હતી એ અનુભૂતિઓનો ઉલ્લેખ મેં બધા યોગ માર્ગના જે પુસ્તકો હતા એ પુસ્તકો જોયા એનું કન્ફર્મેશન એની સમજૂતી મને કોઈ યોગ માર્ગના પુસ્તકમાં મળતી ન હતી. તો કે આ શું થતું હતું? તો કે એમના અંતરમાંથી એક પ્રકારનું ઇન્ટ્યુઇશન કામ થતું હતું અને એ ઇન્ટ્યુઇશનની દેવીઓ વોલેસિસ ઓફ ઇન્ટ્યુઇશન એ અંદરથી પ્રગટ થતી હતી અને પ્રગટ થઈને એમને માર્ગ બતાવતી હતી અને એમનું કાર્ય એમની ચેતનાની અંદર ચાલી રહ્યું હતું. આ ઇન્ટ્યુઇશનની ચાર શક્તિઓ છે. The power of revelation, the power of inspiration, the power of intuition, and power of divine discrimination. Divya Virek Shakti, Divya Atman Prakatan, एग्जीबिशन दे सकती है। आज हर हिंदी को ये महीने का भारतीय क्रीड़ा सरस्वती शर्मा दक्षिणा आ चार पांच देवियों ये एग्जीबिशन की देवियों से महीनवा भारती जेना पर भारत देश नाम पे महीनवा भारती ये पावर डिवाइन रेवल्यूशन देवी उद्घाटन होने देवी है ये विशाल उद्घाटन सत्य ना उद्घाटन अपने समक्ष करे इंस्पिरेशन प्रेरणा शक्ति पीड़ा અને પછી સરસ્વતી એ આપણી અંદર પ્રેરણા આપે છે અને પછીથી એ ડિવાઇન ડિસ્ક્રિમિનેશન એ દક્ષિણા એ મહીય અથવા ભારતી લીલા સરસ્વતી અને શર્મા અને દક્ષિણા આ ચાર પાંચ દેવીઓનું કાર્ય તે વખતે આપણી અંદર થતું હતું પણ આ શું થાય છે એનું માનસિક કન્ફર્મેશન માનસિક સંદર્ભ પ્રાપ્ત થતી નથી એ જે અમે યોગ માર્ગના પુસ્તકો તે વખતે જોયા અને યોગ માર્ગના પુસ્તકોની અંદર અમને કોઈ અર્થ નથી મળ્યો નહીં આ પરિસ્થિતિ વિશે બે ત્રણ મહિના ત્યાં ચંદ્રનગરમાં ગયા અને પછી તે પોંડિચેરી આવ્યા પોંડિચેરીમાં એમને એક બીજો અનુભવ થયો કે ઉત્તરની પ્રજા એ આર્ય પ્રજા અને દક્ષિણની પ્રજા એ અનાર્ય પ્રજા એવો જે સામાન્ય ભાવ પશ્ચિમના લોકોએ ભારત દેશની અંદર મૂકી આપ્યો છે એ ખ્યાલ પ્રત્યે અમને શંકા ઉત્પન્ન કે આ એવું કંઈ દેખાતું નથી મળતું અમને એમ લાગ્યું કે આ ઉત્તરની પ્રજા આર્ય પ્રજા અને દક્ષિણની પ્રજા પણ આર્ય પ્રજા જ છે આ તામિલ ભાષા એ તામિલ ભાષાની અંદર ઘણા બધા શબ્દો સંસ્કૃતના જે છે એટલે સંસ્કૃતમાંથી જે ભાષા ઉપરી આવી હોય એવું દેખાય છે તો આર્ય પ્રજા અને અનાર્ય પ્રજાનો જે ડિફરન્સ છે એનું ક્યાંથી મને મળે એનું ક્યાંથી ઉલ્લેખ મને મળે તો બધા બધા વેદમાં હશે એમ કરીને અમને વેદને હાથમાં લીધો અને જેવો વેદને અમે વાંચવાની શરૂઆત કરી ત્યાં વેદે પોતાના સાક્ષાત્કાર હતા એ સાક્ષાત્કારનું કન્ફર્મેશન એમને વેદમાંથી મળ્યું એટલે એમને યોગની શરૂઆત ગીતા અને ઉપનિષદોના આધાર ઉપર કરી હતી લેલે એમને બધી મદદ કરી હતી અહીંયા આગળ લેલેના આધારે એમને અહીંયા નિરો બ્રહ્મનો સાક્ષાત્કાર થયો હતો હરિપુર જૈનની અંદર વાસુદેવ સર્વમ જે વાસુદેવનું લક્ષણ સર્વની અંદર વાસુદેવનું લક્ષણ એમને પ્રાપ્ત થયું હતું પણ એ આપણી ભૂમિકા ઇન્ટ્યુશનની ભૂમિકા ઉપર જવા માટે એ ચંદ્રનગરની અંદર એમને આ સાક્ષાત્કારો પ્રાપ્ત થયા અને તે વખતે એમની અંદર આ કાર્ય થઈ રહ્યું હતું જયારે વેદ એમને વાંચ્યા ત્યારે એમને વેદના પ્રથમ બે ત્રણ પ્રકરણોની અંદર લખેલું છે એમાંથી જ આપણે વસ્તુને કોલ કરું છું એમાં આ વાત લખેલી છે એટલે આ ઇન્ટ્યુશનની ભૂમિકા છે અરવિંદ ઇન્ટ્યુશનની ભૂમિકામાંથી પછી આગળ જઈ અને અધિમનસની ભૂમિકા ઉપર પહોંચે છે અને અધિમનસની ભૂમિકાનો સાક્ષાત્કાર ભૌતિક ભૂમિકા ઉપર એને 1924ની અંદર દરેક આપણે સાથે વાત કરી એટલે અધિમનસ એ વૈશ્વિક ચેતના છે અધિમનસના દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ મોટા મોટા દેવો એ અધિવિશ્વની અંદર આ અધિમનસની ભૂમિકા ઉપર નિવાસ કરે છે અને એ જ્યારે અવતરણ કરે ત્યારે માનવ મનને સહન કરવું મુશ્કેલ પડે એવો પ્રકાશ આ અધિમનસની અંદર રહેલો છે કારણ કે સત્યથી નજીક છે અતિમનસની નજીક છે અને અતિમનસ એ સૂર્યનો પ્રકાશ અતિમનસ એ પ્રકાશનું સૂર્ય છે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન છે એની નજીક રહેલો હોવાથી એ અતિમનસ અતિમનસની ચેતના એ વિશ્વ વિશાળ ચેતના છે અને એ ચેતનાને એ પ્રકાશને મનુષ્ય મનની અંદર ધારણ કરવો એવો મુશ્કેલ છે એ સત્યની ચેતના છે અને સત્યની ચેતના હોવા છતાં વિશ્વ વિશાળ ચેતના છે અને વિશ્વ વિશાળ ચેતના હોવા છતાં એની અંદર પણ એક પ્રકારની પ્રથમ સીમા ત્યાંથી શરૂ થાય છે કે એ દેવોના પોતાના સામ્રાજ્ય છે એક વાત આપણે ખ્યાલ કરી કે એ ચાર ભેગા જે દેવો એ ચેતના છે એ ચેતના સ્વતંત્ર ચેતનાઓ છે એ ચેતના સર્વદેવો સ્વતંત્ર છે એમના પોતાના સામ્રાજ્ય છે અને એ સામ્રાજ્યો એકબીજાના સહકારની અંદર કામ કરે છે સામંજસ્યની અંદર કામ કરે છે પણ છતાં એ અરવિંદના સામ્રાજ્યો અલગ અલગ છે શ્રી અરવિંદ કહે છે કે જેમ જેમ હું આગળ જતો ગયો તેમ તેમ મારો એક જ દેશ હતો કે પરમ સત્યને પામવા માટેનો એક જ દેશ કસોટી હું કરતો હતો અને તે એ કે જેમ જેમ હું આગળ જાઉં તેમ તેમ એ ચેતનાને હું કર્મની ભૂમિકા ઉપર લઈ આવતો હતો અને કર્મની ભૂમિકા ઉપર એ જે ચેતના છે એ ચેતનાનું જે દેશનું કાર્ય આ બાહ્ય ભૂમિકા ઉપર થઈ શકે છે કે કેમ આ એની એકમાત્ર કસોટી. હું હંમેશા એ કસોટીને ટાળતો અને એ કસોટીને મને લાગ્યું કે આદિમાનસની ચેતના પણ એની પૂર્ણ શક્તિને ભૌતિક ભૂમિકા ઉપર લાવવાને મને સક્ષમ નથી, પૂરતી નથી. એટલે એ સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી તો એ આગળ જઈ શકશે, જોઈ તો શકે. તમે આગળ જાઓ ત્યારે તમને વધુ આગળનું દેખાય. એટલે જોઈ શકતા હતા કે આથી માણસમાં પહોંચ્યા વગર આ જગતનો ઉકેલ, જગતના કોયડાનો ઉકેલ લાવી શકાય નથી. જગતની અંદર જો દિવ્યતા લાવી હોય, એ શક્તિને અહીંયાની કાર્યરત બનાવી હોય, કાર્યશીલ બનાવી હોય, તો એ ચેતનાને પ્રાપ્ત કરવી પડે. અને તો જ આ પૃથ્વીનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન ઉકેલી શકાય, અહીંયા કે પરમાત્માનો આવિર્ભાવ થઈ શકે. અને તેથી અધિવ્રતની સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછીથી એમણે નિવૃત્તિ લઈ લીધી કે હવે મારે અધિવ્રતનું કામ કરવાનું છે, એટલે હવે હું બધાને મળીશ નહીં. વર્ષની અંદર પ્રમાણ વખત એ દર્શન આપ્યા હતા. પોતાનો જન્મદિવસ 15 ઓગસ્ટ, શ્રી માતાજીનો જન્મદિવસ 21 ફેબ્રુઆરી અને સિદ્ધિદિન 24 નવેમ્બર, આ 3 દિવસો એ દર્શન આપ્યા હતા. પછીથી 6 મહિના પછી આવે એટલે બધા ભક્તોએ જોયું બહુ વખત થઈ ગયો અમને દર્શન આપો. એટલે 24 એપ્રિલ માતાજીનું ફરીથી પોંડિચેરીમાં આવવું કાયમને માટે સ્થિર થવું એ દિવસને નક્કી કરવામાં આવ્યો. અને 1938 પછીથી આ 4 દર્શન દિવસો નક્કી કરવામાં આવ્યા. 21 ફેબ્રુઆરી, 24 એપ્રિલ, 15 ઓગસ્ટ અને 24 નવેમ્બર, એ 4 દિવસ શ્રી અભિનંદનશ્રી માતાજી બંને બેસી અને સવારથી સાંજ સુધી 7-8 કલાક સુધી બેસી જતા અને બધાને દર્શન આપતા. પછીથી જેમ જેમ શ્રી અભિનંદન ઉંમર વધતી ગઈ તેમ તેમ પછીથી એ દર્શનો ટૂંકા થતા ગયા અને છેવટે એમને પ્રણામ કરીને ચાલ્યા જવા. દરેક માણસો એમના ઉપર આશીર્વાદ આપે છે, ઘણી બધી હાલપંપાળ થતી હતી. એ પછી ધીમે ધીમે બંધ થઈ, લોકો પણ વધવા માંડ્યા. એટલે આખા 2 કલાકમાં જે દર્શન વધી ગયા તેને બદલે 8 કલાક થવા માંડ્યા. અને શેરબેન ત્યાં બેસી જવું પડે 8 કલાક સુધી. એવી બધી પરિસ્થિતિ થઈ એ પછી એ દર્શન ટૂંકા થતા. તો આમ જેને આપણે હાયર માઇન્ડની માળી, આત્મ સાક્ષાત્કારની માળી, હાયર માઇન્ડની માળી, બધી મને સુધીની જે આપણી યાત્રા છે એ સ્પિરિચ્યુઅલ રિયલાઇઝેશન છે. અને એ સ્પિરિચ્યુઅલ રિયલાઇઝેશન, ડાયનેમિક સ્પિરિચ્યુઅલ રિયલાઇઝેશન, ક્રિયાશીલ અધ્યાત્મ છે. અને એ ક્રિયાશીલ અધ્યાત્મની શક્તિ જ્યારે આપણા જીવનની અંદર કાર્યરત થાય ત્યારે તેને આધ્યાત્મિક રૂપાંતર એમ કહી શકાય. એટલે આ શ્રી અરવિંદના દિવ્યકરણની અંદર, જીવનને દિવ્ય બનાવવાના માર્ગની અંદર આ બીજું પગલું છે. એ કહ્યું અંતરની અંદર રહેલા પ્રભુનો સાક્ષાત્કાર કરવો, એને એમને બહાર લાવી એમને આપણા જીવનનું સુકાંત સોંપવું એ પ્રથમ પગલું છે. બીજું પગલું આ સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક આધ્યાત્મિક રૂપાંતરનું છે. અને ત્યાર પછીથી અતિ મનસ્થિ વાત આવે છે. વિષ્ણુ પુરાણની અંદર 5 મિનિટમાં વિષ્ણુ પુરાણની અંદર એમ લખ્યું છે કે આ જગતો ભૂલોક, ભુવનલોક, સ્વર્ગલોક, મહાલોક, આ બધા જગતો ની વચ્ચેના અંતરો આપણા યોજનના છે. એટલે ભૂલોક અને ભુવનલોક એની વચ્ચે આટલું અંતર છે. ભૂવનલોક ને સ્વર્ગલોક ની વચ્ચે આટલું અંતર છે. સ્વર્ગલોક ને મહાલોક ની વચ્ચે આટલું અંતર છે. મહાલોક ને આટલાની વચ્ચે આટલું અંતર છે. એ માહિતી અંદર યોજનોની અંદર એમને વાત કરે છે. પણ એમાં એવું લખ્યું છે કે સ્વર્ગલોક અને મહાલોકની વચ્ચે ઘણું મોટું અંતર છે. આ સ્વર્ગલોકનું જે ઉત્તમોત્તમ શિખર એને આપણે અભિમન કહીએ અને મહાલોકની શરૂઆત જ્યાં થાય અને મહાલોક અને આ સ્વર્ગલોક એની વચ્ચે ઘણું મોટું અંતર છે. એમણે માહિતમાં લખ્યું છે, પણ એ માહિતનો સવાલ નથી, આ ચેતનાનો સવાલ છે. એ ચેતનાના અંતરની વાત છે, ચેતનાના ડિસ્ટન્સની વાત છે. સાવિત્રીની અંદર શ્રી અરવિંદે પ્રથમ પદના 4th સર્ગની અંદર લખ્યું છે, ફ્રોમ ધી ટોપ ઓફ ધી Atimanas. Atimanas seems to be a distant star. Atimanasna Shikaru Pati. Atimanas. A dual of Tabo oil, you will be
that's fundamentally